નમસ્કાર, ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે 20મી સદીના અંગ્રેજી સાહિત્યની એક, એમ કહી શકાય કે બહુ જ વિશિષ્ટ અને હંમેશા ચર્ચામાં રહેલી કૃતિની વાત કરીશું.
હા,
એવેલિન વો દ્વારા લખાયેલી બ્રાઇડ્સહેડ રિવિઝિટેડ, ધ સેક્રેડ એન્ડ પ્રોફેન મેમરીઝ ઓફ કેપ્ટન ચાર્લ્સ રાઇડર. એવેલિન વો પોતે પણ, ખબર છે, એક રસપ્રદ વ્યક્તિત્વ હતા. એમની શરૂઆતની ઓળખ તો પેલી સમાજ પર કટાક્ષ કરતી નવલકથાઓથી બની, જેમ કે ડિક્લાઇન એન્ડ ફોલ.
બરાબર,
એમની કટાક્ષ શૈલી માટે જાણીતા હતા.
હા,
પણ પછી 1930માં એમણે રોમન કેથોલિક ધર્મ અપનાવ્યો અને આ પગલું એમના જીવન અને લેખન બંનેમાં એક મોટો વળાંક સાબિત થયો.
ખરું કહ્યું. એ પરિવર્તન પછી તમે જુઓ તો શ્રદ્ધા, પાપ, ઈશ્વરી કૃપા જેવા ગહન વિષયો એમના લેખનના કેન્દ્રમાં આવી ગયા.
બિલકુલ.
અને બ્રાઇટસહેડ રિવિઝિટેડ, આ નવલકથા 1945માં પ્રકાશિત થઈ, એટલે કે બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું એની ભીષણતા વચ્ચે લખાઈ.
હા, યુદ્ધનો માહોલ.
કાવનું કદાચ સૌથી પરિપક્વ અને કલાત્મક ઉદાહરણ ગણી શકાય. યુદ્ધના કારણે પેલી નોસ્ટાલ્જિયાની ભાવના, વીતેલા સમય માટેની એક મીઠી ઉદાસી અને ખોટની લાગણી આખી નવલકથામાં વણાયેલી છે.
એટલે માત્ર વાર્તા નથી.
ના ના, એ માત્ર વાર્તા નથી, એ એક પાત્રના ઘડતરની કથા છે, જેને બિલ્ડિંગ્સ રોમાન કહેવાય. પછી અસ્ત થતી અંગ્રેજી ઉમરાવશાહી માટે જાણે શોકગીત લખાયો હોય એવું લાગે. અને સૌથી ઉપર તો મને લાગે છે એ ઈશ્વરની કૃપા કેવી અકળ રીતે કામ કરે છે એની એક ગહન કેથોલિક શોધ છે.
રસપ્રદ. ભલે શરૂઆતમાં વિવેચકોમાં મતભેદ હતા.
હા, શરૂઆતમાં થોડી મિશ્ર પ્રતિક્રિયાઓ હતી, પણ આજે તો એવોની શ્રેષ્ઠ કૃતિઓમાં સ્થાન પામે છે.
તો આજના સંવાદમાં આપણો પ્રયાસ એ જ રહેશે કે આ કૃતિના મુખ્ય તાણાવાણા, જેમ કે સ્મૃતિ, પ્રેમના અલગ અલગ સ્વરૂપો, પવિત્ર અને લૌકિક, કુટુંબના જટિલ બંધનો, શ્રદ્ધાની ગલીપચીઓ અને ખાસ કરીને પેલી દૈવી કૃપા જે અણધારી રીતે જીવનમાં આવે છે, એને ઊંડાણપૂર્વક સમજીએ.
ચોક્કસ. મળે છે કેપ્ટન ચાર્લ્સ રાઇડનના અવાજમાં. સમય છે બીજા વિશ્વયુદ્ધનો અંતભાગ, અને ચાર્લ્સ હવે મધ્યમ વયનો છે. જીવનથી થોડો હતાશ, ભાવનાત્મક રીતે જાણે થીજી ગયેલો એવો એક આર્મી ઓફિસર.
લેખકે એનું વર્ણન પણ એવું જ કર્યું છે ને, ઘર વિહોણા, નિસંતાન.
હા, બરાબર. ઘર વિહોણા, નિસંતાન, મધ્યમ વયના, પ્રેમ વિહોણા, એ શબ્દો જેની આંતરિક ખાલીપો બતાવી દેશે. અને વાર્તાની ધરી ત્યારે ફરે છે જ્યારે એની ટુકડીને એક જૂના જમીનદારના ભવ્ય મકાનમાં, એમ કે કામચલાઉ નિવાસ માટે મોકલવામાં આવે છે. અને જ્યારે એને ખબર પડે છે કે આ જગ્યાનું નામ બ્રાઇટસહેડ છે, બસ એ નામ સાંભળતા જ 20 વર્ષ જૂની સ્મૃતિઓનું એક આખું વિશ્વ એની સામે ખુલી જાય છે.
ઓ, એટલે વર્તમાનનો એક નાનકડો સંકેત અને ભૂતકાળનો આખો દરવાજો ખુલી ગયો. અહીંથી આપણે સીધા 1920ના દાયકાના ઓક્સફર્ડમાં પહોંચી જઈએ છીએ.
હા, સીધા ભૂતકાળમાં,
જ્યાં યુવાન ચાર્લ્સ રાઇડર કલા અને ઇતિહાસનો વિદ્યાર્થી, દુનિયાને પોતાની નજરે જોવા ઉત્સુક.
અને ત્યાં એની મુલાકાત કોની સાથે થાય છે?
ત્યાં તે મળે છે લોર્ડ સેબેસ્ટિયન ફ્લાઇટને. સેબેસ્ટિયન એટલે શું કહેવું, વશીકરણ અને તરંગીપણાનું જાણે મિશ્રણ. ખૂબ દેખાવડો, અમીર ઉમરાવ કુટુંબનો નબીરો, અને થોડો વિચિત્ર પણ.
વિચિત્ર કઈ રીતે?
એ હંમેશા પોતાની સાથે એલોઇસિયસ નામનું એક ટેડી બેર રાખે છે.
ઓહ, ખરેખર?
હા, એટલે ચાર્લ્સ અને સેબેસ્ટિયન વચ્ચે એક અત્યંત તીવ્ર, લગભગ રોમેન્ટિક કહી શકાય એવી ગાઢ મિત્રતા બંધાય છે. અને આ સંબંધ જ ચાર્લ્સને સેબેસ્ટિયનના પરિવાર, એટલે કે ફ્લાઇટ કુટુંબ, ની પેલી જટિલ અને આકર્ષક દુનિયામાં ખેંચી જાય છે.
અને આ ફ્લાઇટ પરિવાર એ ચાર્લ્સની પોતાની પૃષ્ઠભૂમિથી કેટલું બધું અલગ છે.
ચાર્લ્સ તો આવે છે એક મધ્યમ વર્ગીય અજ્ઞેયવાદી પરિવારમાંથી.
હા, જે ઈશ્વરના અસ્તિત્વ વિશે બહુ ચોક્કસ નથી.
જ્યારે ફ્લાઇટ પરિવાર એટલે પેઢીઓ જૂની ઉમરાવશાહી, અપાર સંપત્તિ, અને સૌથી અગત્યનું એમની ઊંડી અતૂટ રોમન કેથોલિક શ્રદ્ધા.
એ શ્રદ્ધા જ એમના જીવનનું કેન્દ્ર છે.
મને લાગે છે કે અહીં જ નવલકથાનો જે મુખ્ય સંઘર્ષ છે ને, એ રોપાય છે. એક તરફ માનવીય ઈચ્છાઓ, પ્રેમ, મહત્વાકાંક્ષાઓ છે,
અને બીજી તરફ ઈશ્વરની એ અદ્રશ્ય પણ શક્તિશાળી કૃપા,
એ બંને વચ્ચેનો તણાવ.
બરાબર. અને આ સંઘર્ષની આખી ભૂમિકા બને છે બ્રાઇટસાઇડ. એ ઘર પોતે, ચાર્લ્સ જ્યારે પહેલીવાર બ્રાઇટસાઇડ જાય છે ત્યારે તો એ ઘરની સુંદરતાથી, ખાસ કરીને પેલો ભવ્ય બરોક શૈલીનો ફુવારો છે, એનાથી મંત્રમુગ્ધ થઈ જાય છે.
બરોક શૈલી એટલે પેલી ભવ્યતા અને નાટકીયતાવાળી.
હા, અને ઘણીવાર એ કેથોલિક કળા સાથે જોડાયેલી હોય છે, જે અહીં ફ્લાઇટ પરિવારના વાતાવરણને બરાબર સૂચવે છે. ત્યાં એ સેબેસ્ટિયનના ભાઈ બહેનોને મળે છે, પેલો ગંભીર મોટો ભાઈ બ્રાઇડી, આકર્ષક પણ થોડી ઉદાસ દેખાતી બેન જુલિયા, અને નાની ખૂબ શ્રદ્ધાળુ બેન કોર્ડેલિયા.
અને આ બધા પર જાણે અદ્રશ્ય રીતે નિયંત્રણ કોનું છે? એમની માતા લેડી માર્ચમેનનું.
બિલકુલ. લેડી માર્ચમેનની હાજરી સતત વર્તાય છે, ભલે શરૂઆતમાં એ સીધી રીતે સામે ન આવે.
એ ઉનાળો ચાર્લ્સ અને સેબેસ્ટિયન માટે તો જાણે સ્વર્ગ જેવો બની રહે છે. નવલકથાના પહેલા ભાગનું શીર્ષક પણ આ જ ભાવ વ્યક્ત કરે છે, ઈટ ઇન આર્કેડિયા.
હું પણ આર્કેડિયામાં હતો. આર્કેડિયા એટલે પેલું ગ્રીક પૌરાણિક કથાઓનું સુખદ આદર્શ સ્થળ.
હા, એટલે આ શબ્દો સૌંદર્ય, યુવાની, ખોવાયેલો સુવર્ણ યુગ એ બધી ઝંખના દર્શાવે છે. પણ એમાં એક છૂપો ઇશારો પણ રહેલો છે, નહીં?
ચોક્કસપણે. પરંપરાગત રીતે આ વાક્ય કળામાં મૃત્યુની યાદ અપાવવા માટે વપરાયું છે. જેણે કોઈ કબર પર લખ્યું હોય કે આર્કેડિયા જેવા સ્વર્ગમાં પણ મૃત્યુ હાજર છે,
એટલે કે આ સુખ, આ સૌંદર્ય એ ક્ષણભંગુર છે.
બરાબર. અને ખરેખર એ સ્વર્ગમાં તિરાડો પડવાની શરૂઆત થઈ પણ જાય છે. સેબેસ્ટિયનનું જે મદ્યપાન છે તે ધીમે ધીમે યુવાનીના તોફાનમાંથી એક ગંભીર વ્યસનનું રૂપ લેવા માંગે છે.
અને લેડી માર્ચમેન, જે પોતાના સંતાનો અને પરિવારની શ્રદ્ધા પ્રત્યે અત્યંત સજાગ છે, એ સેબેસ્ટિયનને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે.
હા, પણ એના પ્રયાસો ઉલટા પડે છે. સેબેસ્ટિયન વધુ દૂર જાય છે, વધુ બળવાખોર બને છે.
અને ચાર્લ્સ, જે લેડી માર્ચમેનની એ કડક ધાર્મિકતાને સમજી શકતો નથી, કદાચ પસંદ પણ નથી કરતો.
હા, એ તો સેબેસ્ટિયનનો પક્ષ લે છે.
અને આમ તે અજાણતા જ પરિવારના આંતરિક સંઘર્ષમાં ઊંડે ને ઊંડે ઉતરતો જાય છે.
આ ગૂંચવણભરી પરિસ્થિતિમાં એક નવો વળાંક ત્યારે આવે છે જ્યારે તેઓ વેનિસ જાય છે.
વેનિસ? ત્યાં કોણ છે?
ત્યાં તેઓ મળે છે સેબેસ્ટિયનના પિતા લોર્ડ માર્ચમેનને, જે વર્ષોથી પોતાની પત્ની, પરિવાર અને ધર્મથી દૂર પોતાની ઇટાલિયન પ્રેમિકા કારા સાથે સ્વૈચ્છિક દેશ નિકાલમાં જીવી રહ્યા છે.
ઓ, આ તો આખો અલગ જ મામલો છે.
હા, અને કારા, જે બહારની વ્યક્તિ છે, છતાં પરિસ્થિતિને બહુ સ્પષ્ટ રીતે જુએ છે. તે ચાર્લ્સને એક ચેતવણી આપે છે.
શું ચેતવણી?
તે કહે છે કે આ ફ્લાઇટ પરિવાર એમના ધર્મને કારણે અલગ છે. એમને પ્રેમ કરવો સહેલો નથી, એમાં પીડા ભળેલી છે, જાણે ભવિષ્યનો પડઘો.
એક જાતની આગાહી.
અને એ પડઘો બહુ જલ્દી વાસ્તવિકતા બની જાય છે. સેબેસ્ટિયનનું પતન વેગ પકડે છે, ઓક્સફોર્ડમાં પછી લંડનમાં. એનું મદ્યપાન બેકાબૂ બને છે.
પેલો મોહક સ્વભાવ ક્યાં ગયો?
એ જ તો, એનો પેલો મોહક બાળક જેવો સ્વભાવ હવે શંકાશીલતા અને નિરાશામાં ફેરવાઈ જાય છે. તે નશામાં ઈજાગ્રસ્ત થાય છે, તેને ઓક્સફોર્ડમાંથી કાઢી મૂકવામાં આવે છે.
અને ચાર્લ્સ સાથેનો સંબંધ?
એમાં પણ તણાવ વધે છે, છેવટે તૂટવાની અણી પર આવી જાય છે. સેબેસ્ટિયન હવે ચાર્લ્સને પોતાની માતાનો જાસૂસ માનીને તેને ધિક્કારવા લાગે છે, દૂર ધકેલે છે.
કેટલું દુઃખદ. અહીં પેલો આર્કેડિયન સમય પૂરો થાય છે.
હા, એ સુવર્ણયુગનો અંત, યુવાનીનું સૌંદર્ય વ્યસનની ગંદકીમાં અને ગાઢ મિત્રતાનો પ્રેમ પીડા અને અવિશ્વાસમાં ફેરવાઈ જાય છે. પહેલા ભાગનો અંત આવે છે સેબેસ્ટિયનના ઇંગ્લેન્ડ છોડીને ભાગી જવા સાથે,
જે એના લાંબા ભટકતા અને દુઃખદ પતનની શરૂઆત માત્ર છે.
બરાબર. ખૂબ જ કરુણ અંત છે આ પહેલા ભાગનો.
પહેલા ભાગનું શીર્ષક હતું ઈટ ઇન આર્કેડિયા ઈગો. હવે બીજા ભાગનું શીર્ષક છે અ ટ્વિચ અપોન ધ થ્રેડ, એટલે કે દોરી પરનો એક ખેંચાણ. આ રૂપક એ ક્યાંથી આવે છે અને શું સૂચવે છે?
આ રૂપક છે ને, એ લેખક જી કે ચેસ્ટરટનની એક ફાધર બ્રાઉન વાર્તામાંથી લેવામાં આવ્યું છે.
ઓ, ચેસ્ટરટન.
હા, એનો ગર્ભિત અર્થ એવો છે કે જેમ માછીમાર પેલી દોરી ખેંચીને માછલીને કાંઠે લાવે, પછી ભલે તે ગમે તેટલી દૂર તરી ગઈ હોય, તેમ ઈશ્વર પણ પોતાની કૃપાના અદ્રશ્ય દોરાથી પાપી આત્માને, ભલે તે ગમે તેટલો ભટકી ગયો હોય, પાછો પોતાની તરફ ખેંચી લાવે છે.
વાહ, એટલે આ શીર્ષક જ નવલકથાના બીજા ભાગની મુખ્ય થીમ, પેલી દૈવી કૃપાની અણધારી અને અતૂટ પકડ, એને ઉજાગર કરે છે.
બરાબર સમજ્યા, આજ એનો મર્મ છે.
અને આ બીજો ભાગ શરૂ થાય છે લગભગ એક દાયકા પછી. હવે ચાર્લ્સ રાઇડર કેવો છે? શું એને કોઈ શાંતિ મળી છે? જીવનમાં સ્થિર થયો છે?
જરા પણ નહીં, ઉલટું થયું છે. ચાર્લ્સ હવે એક સફળ આર્કિટેક્ચરલ પેઇન્ટર બની ગયો છે, સ્થાપત્ય ચિત્રકાર. પણ એના કામમાં કોઈ ઊંડાણ નથી, કોઈ પ્રેરણા નથી.
અને અંગત જીવનમાં?
તેણે સેલિયા નામની એક સ્ત્રી સાથે લગ્ન કર્યા છે, પણ એમનો સંબંધ એકદમ ઠંડો અને પ્રેમ વિહોણો છે. એને પોતાના બે બાળકો સાથે પણ ખાસ કોઈ લગાવ નથી. એ હજુ પણ તમે જુઓ તો ભાવનાત્મક અને આધ્યાત્મિક રીતે ખાલી ખમ અને દિશાહીન જ છે.
એટલે બહારથી સફળ પણ અંદરથી ખાલી.
હા,
અને આ ખાલીપાની સ્થિતિમાં જ એનું પુનર્મિલન થાય છે ફ્લાઇટ પરિવારની બીજી વ્યક્તિ સાથે, જુલિયા.
હા, અને એ પણ બહુ નાટકીય રીતે. એટલાન્ટિક મહાસાગર પાર કરતા એક તોફાની જહાજ પર ચાર્લ્સ અને જુલિયા ફ્લાઇટ અચાનક મળે છે.
જુલિયાની શું સ્થિતિ છે?
જુલિયા પણ પોતાના લગ્ન જીવનથી અત્યંત નાખુશ છે. તેણે રેક્સ મોટરમ નામના એક અત્યંત મહત્વાકાંક્ષી પણ આમ સપાતી પરના અને ભૌતિકવાદી કેનેડિયન સાથે લગ્ન કર્યા છે.
રેક્સ મોટરમ, પેલો જેને દેખાડા ખાતર ધર્મ બદલેલો?
હા, એ જ. રેક્સ, જે મૂળ કેથોલિક નથી, તેણે જુલિયા સાથે લગ્ન કરવા માટે ધર્મ પરિવર્તન તો કર્યું, પણ એ ફ્લાઇટ પરિવારના મૂલ્યો કે એમની શ્રદ્ધાને ક્યારેય સમજી શક્યો નથી. એટલે પેલી તોફાની રાત્રે ચાર્લ્સ અને જુલિયા પોતાના જીવનના સમાન ખાલીપાને ઓળખે છે. ભિચારી સંબંધ.
એટલે બંને જણા પોતપોતાના લગ્ન જીવનની નિષ્ફળતા અને આંતરિક ખાલીપામાંથી બચવા માટે જાણે એકબીજાનો સહારો લે છે. શું આ લૌકિક પ્રેમ તેમને સાચું સુખ આપી શકશે?
શરૂઆતમાં તો એવું જ લાગે છે. તેઓ ઇંગ્લેન્ડ પાછા ફરે છે અને બ્રાઇટ સાઇડમાં લગભગ જાહેરમાં જ સાથે રહેવા લાગે છે. એમની રોજના તો એવી છે કે પોતપોતાના જીવનસાથીઓથી છૂટાછેડા લઈને એકબીજા સાથે લગ્ન કરી લેવા. લગભગ બે વર્ષ સુધી તેઓ આ સંબંધમાં ડૂબેલા રહે છે. નવલકથા એને લૌકિક સુખ તરીકે વર્ણવે છે.
પણ પડદા પાછળ પેલો ફ્લાઇટ પરિવારનો પડછાયો, ધર્મ અને નૈતિકતાનો, એ તો હશે જ ને?
એ સતત એમની પાછળ રહે છે. એમના સુખ પર એક અદ્રશ્ય વાદળ હંમેશા છવાયેલું રહે છે.
આ દરમિયાન સેબેસ્ટિયનનું શું થાય છે? શું એના કોઈ સમાચાર મળે છે?
હા, સમાચાર મળે છે, અને તે સમાચાર સાંભળીને દુઃખ થાય એવા છે.
શું થયું એનું?
ખબર પડે છે કે સેબેસ્ટિયન હરેક ઉત્તર આફ્રિકામાં, મોરોક્કોમાં ક્યાંક રહે છે. તે દારૂના વ્યસનમાં પૂરેપૂરું ડૂબી ગયો છે, શારીરિક રીતે એકદમ ક્ષીણ થઈ ગયો છે.
ઓહ!
અને એની દેખરેખ એક ભ્રષ્ટ, પદભ્રષ્ટ થયેલો જર્મન સાધુ રાખે છે.
અરે રે!
ચાર્લ્સ એને છેલ્લી વાર મળવા જાય છે.
કેવી રહી એ મુલાકાત?
સેબેસ્ટિયન લગભગ ખંડેર જેવો બની ગયો છે, પણ ચાર્લ્સને એની એ દયનીય હાલતમાં પણ કોણ જાણે કેમ એક વિચિત્ર ઉદાસ પવિત્રતાનો ભાસ થાય છે, જાણે કોઈ અજાણી રીતે એ ઈશ્વરની વધુ નજીક હોય એવું લાગે છે. આ મુલાકાત બહુ જ કરુણ અને યાદગાર છે.
આ બિંદુએ બીજા પાત્રો પણ જાણે વધુ સ્પષ્ટ રીતે ઉભરી આવે છે, જેમ કે જુલિયા, જેણે શરૂઆતમાં દુનિયાવી સફળતા અને લગ્ન દ્વારા પોતાની શ્રદ્ધાથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો.
હા, એ હવે પોતે જ એક ગહન આધ્યાત્મિક કટોકટી તરફ ધકેલાઈ રહી છે.
અને લેડી માર્ચમેન વિશે ચાર્લ્સની સમજ પણ બદલાય છે, ખરું ને? શરૂઆતમાં તો એ એમને બહુ નકારાત્મક રીતે જોતો હતો.
બિલકુલ, શરૂઆતમાં ચાર્લ્સ લેડી માર્ચમેનને એક કઠોર, નિયંત્રક, ધર્માંધ સ્ત્રી તરીકે જુએ છે. પણ જેમ જેમ તે પરિપક્વ થાય છે અને ફ્લાઇટ પરિવારની દુનિયાને, એમના સંઘર્ષોને વધુ સમજે છે, તેમ તેને લેડી માર્ચમેનની શ્રદ્ધાની અડકતા દેખાય છે.
એની પીડા સહન કરવાની શક્તિ.
હા, અને પરિવારને ધર્મના માર્ગે ટટાવી રાખવાના એના પ્રયાસો, એ બધું એને દેખાય છે. તે સ્વીકારે છે કે એની શરૂઆતની છાપ એના પોતાના પૂર્વગ્રહો અને સેબેસ્ટિયન પ્રત્યેના પક્ષપાતથી રંગાયેલી હતી. લેડી માર્ચમેઇન ખરેખર એક જટિલ પાત્ર છે. એ નિયંત્રક માતા પણ છે અને શ્રદ્ધાનું મજબૂત કેન્દ્ર પણ.
અને બીજા બે મહત્વના પુરુષ પાત્રો, એક તો લોર્ડ માર્ચમેઇન પિતા અને બીજો રેક્સ મોટરમ જુલિયાનો પતિ, એ બંને શું પ્રતિકીત કરે છે?
લોર્ડ માર્ચમેઇન એલેક્સ, એ તો જાણે બાઇબલના ઉડાઉ પુત્રનું આધુનિક રૂપ છે. પોતાના પરિવાર, ધર્મ, દેશ બધાથી વર્ષો સુધી દૂર ભાગ્યો, પોતાની મરજી મુજબ જીવ્યો. એ બળવાખોરી અને પરંપરાના અસ્વીકારનું પ્રતીક છે.
અને રેક્સ મોટરમ,
જ્યારે રેક્સ મોટરમ તદ્દન વિપરીત છે. એ આધુનિક યુગના ભૌતિકવાદ, પેલી સપાટી પરની સફળતા અને આધ્યાત્મિક ખાલીપણુંનું મૂર્તિમાન સ્વરૂપ છે. શક્તિશાળી છે, સફળ છે, પણ એમાં કોઈ નૈતિક કે આધ્યાત્મિક ઊંડાણ બિલકુલ નથી. એ ફ્લાઇટ પરિવારની દુનિયાને ક્યારેય સમજી શકતો નથી.
બરાબર. અને હવે વાર્તા તેના સૌથી મહત્વના વળાંક તરફ, એની પરાકાષ્ઠા તરફ આવે છે. લોર્ડ માર્શમેનનું બ્રાઇટઝેડ પાછા ફરવું.
હા, આ નવલકથાનું ખરું કેન્દ્રબિંદુ છે. લોર્ડ માર્શમેન વર્ષોના દેશ નિકાલ પછી હવે ગંભીર રીતે બીમાર છે, મૃત્યુશૈયા પર છે.
અને પાછો આવે છે બ્રાઇટઝેડમાં મૃત્યુ પામવા,
પોતાના પૂર્વજોના ઘરે. પણ તે હજુ પણ પોતાના નાસ્તિક વિચારો પર અડગ છે. એને જાહેર કર્યું છે કે તે કોઈ પણ ધાર્મિક સંસ્કાર વિના, ખાસ કરીને કેથોલિક ચર્ચના અંતિમ સંસ્કાર વિના જ મૃત્યુ પામશે.
એટલે ઘરમાં ભારે તણાવ હશે.
ખૂબ જ. અને ચાર્લ્સ અને જુલિયાના લગ્નની યોજનાઓ પણ આ પરિસ્થિતિમાં અટકી ગઈ છે.
આ મૃત્યુશૈયાનું દ્રશ્ય એ ખરેખર બહુ શક્તિશાળી રીતે લખાયું છે એવું મેં સાંભળ્યું છે. શું બને છે એમાં?
કુટુંબના પાદરીને બોલાવવામાં આવે છે, પણ લોર્ડ માર્શમેન, જે લગભગ અર્ધ બેભાન અવસ્થામાં છે, વારંવાર ઇશારાથી એમને ના પાડે છે. સમય વીતતો જાય છે, તણાવ વધતો જાય છે.
અને જુલિયા, એ શું અનુભવે છે?
જુલિયા, જે પોતે પણ આંતરિક સંઘર્ષમાંથી પસાર થઈ રહી છે, તે તીવ્ર વેદના અનુભવે છે. એ ઈશ્વર પાસે કોઈ નિશાની, કોઈ ચમત્કાર માટે મનોમન પ્રાર્થના કરે છે. અને પછી છેલ્લી ઘડીએ
શું થાય છે?
જ્યારે પાદરી અંતિમ ક્ષમાને આશીર્વાદ આપે છે, ત્યારે લગભગ અચેતન અવસ્થામાં પડેલા લોર્ડ માર્શમેન સૌના આશ્ચર્ય વચ્ચે પોતાના હાથથી ક્રોસની નિશાની બનાવે છે.
ઓહ, આ તો ખરેખર અણધાર્યો પલટો કહેવાય. છેલ્લી ઘટીનો પસ્તાવો, પેલી દૈવી કૃપાનું પ્રાગટ્ય.
બરાબર.
આ ઘટનાની જુલિયા પર શું અસર થાય છે? તે ચાર્લ્સ સાથેના તેના ભવિષ્યને હવે કેવી રીતે જુએ છે?
આ ઘટના જુલિયાને મૂળમાંથી હચમચાવી નાખે છે. એના પિતાનો આ અંતિમ સમયનો પસ્તાવો એના માટે ઈશ્વરની અપાર કૃપાનો જીવતો જાગતો પુરાવો છે. તે સમજી જાય છે કે તે આ કૃપાને નકારીને, જાણી જોઈને પાપમાં જીવવાનું, એટલે કે ચાર્લ્સ સાથે લગ્ન કર્યા વિના રહેવાનું, જે કેથોલિક દ્રષ્ટિએ પાપ ગણાય, તે ચાલુ રાખી શકે નહીં.
એટલે એ ચાર્લ્સ સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી દે છે.
હા, તે ચાર્લ્સને કહે છે કે તે હવે તેની સાથે લગ્ન નહીં કરી શકે. તે પોતાના ધરતીના સુખ, પોતાના પ્રેમને, પોતાના આત્માના કલ્યાણ માટે બલિદાન આપવાનું નક્કી કરે છે. અહીં પેલી દોરી પરનો ખેંચાણવાળી થીમ ચરમસીમાએ પહોંચે છે.
ઈશ્વરની કૃપા માનવ ઈચ્છાઓ અને યોજનાઓ પર વિજય મેળવે છે.
બિલકુલ. ખૂબ જ ભાવનાત્મક અને આધ્યાત્મિક રીતે ઘેરો નિર્ણય છે આ.
અને આ પછી વાર્તા પાછી વર્તમાનમાં ફરે છે, યુદ્ધ સમયના ચાર્લ્સ રાઇડર પાસે.
હા, હવે આપણે ફરીથી કેપ્ટન રોઇડરને મળીએ છીએ. એ બ્રાઇટસાઇડના મેદાનમાં ફરી રહ્યો છે. ઘર હવે લશ્કરના કબજામાં છે. એને નુકસાન થયું છે, ગંદુ છે, ઉપેક્ષિત લાગે છે.
પેલો ભવ્ય ફુવારો પણ સૂકો પડ્યો છે.
હા, એ આખી દુનિયા, એ ઉમરાવશાહી, એ ભૂતકાળનો વૈભવ, એ ખરેખર હવે વીતી ચૂક્યો છે. પણ ચાર્લ્સ પોતે બદલાયો છે.
એનું પરિવર્તન શું છે? શું એને કોઈ જવાબો મળ્યા છે આખરે?
નવલકથા સીધું કહેતી નથી, પણ સૂચવે છે કે ચાર્લ્સનું શાંતિથી કેથોલિક ધર્મમાં પરિવર્તન થયું છે.
ઓ, એટલે એ પણ?
હા, આ કોઈ નાટકીય ઘટના નથી, પણ એની આખી યાત્રાનું, ફ્લાઇટ પરિવાર સાથેના એના અનુભવોનું, પ્રેમના અને પીડાના અનુભવોનું એક સહજ પરિણામ છે.
એ સમજે છે કે આ બધું એને ક્યાંક દોરી રહ્યું હતું.
બરાબર. તે સમજે છે કે બ્રાઇટસાઇડ અને ફ્લાઇટ પરિવાર સાથેનો એનો સંબંધ ભલે ગમે તેટલો જટિલ અને દુઃખદ રહ્યો હોય, પણ અંતે તો એને ઈશ્વર તરફ દોરી જનાર એક માર્ગ હતો. એના જીવનની બધી ઘટનાઓ, બધા પાત્રો જાણે આ ક્ષણ માટેની એક તૈયારી હતી.
અને અંતિમ દ્રશ્ય, એનું શું મહત્વ છે?
અંતિમ દ્રશ્ય ખૂબ જ શાંત પણ બહુ પ્રભાવશાળી છે. ચાર્લ્સને ખબર પડે છે કે બ્રાઇટસાઇડનું નાનું ખાનગી ચેપલ પૂજાઘર, જે લેડી માર્શમેનના મૃત્યુ પછી વર્ષોથી બંધ હતું, તેને સૈનિકોની પ્રાર્થના માટે ફરીથી ખોલવામાં આવ્યું છે. તે અંદર જાય છે અને જુએ છે કે ટેબર્નિકલ સામે, જ્યાં પવિત્ર સંસ્કાર રખાય છે, એક નાનો દીવો, જેને સેન્ચ્યુરી લેમ્પ કહેવાય છે, તે શાંતિથી પ્રજ્વલી રહ્યો છે.
આટલા બધા વિનાશ અને પરિવર્તન પછી આ નાનકડો દીવો, એ શું સૂચવે છે?
એ દીવો સૂચવે છે કે ભલે ઇમારતો તૂટી જાય, ભલે દુનિયા બદલાઈ જાય, ભલે માનવ સંબંધો અધૂરા રહે, પણ શ્રદ્ધાની જ્યોત, ઈશ્વરની હાજરી, એ ટકી રહે છે.
આશાનું પ્રતીક.
હા, વિનાશ અને નુકસાનની વચ્ચે પણ આશા અને કૃપાનું એક નાનું ટપકું જાણે અસ્તિત્વ ધરાવે છે. ચાર્લ્સને આ જોઈને એક અણધારી ઊંડી શાંતિનો અનુભવ થાય છે. અહીંયા આવીને નવલકથાના બધા તાણાવાણા, સ્મૃતિ, પ્રેમ, કુટુંબ, શ્રદ્ધા, કલા, સૌંદર્ય, પાપ, પીડા અને અંતે મુક્તિ એક સાથે ગૂંથાઈ જાય છે.
ખરેખર અદ્ભુત. આખી કથા ભલે ચાર્લ્સના નોસ્ટેલ્જિક દ્રષ્ટિકોણથી કહેવાય હોય, પણ અંતે એ એક સાર્વત્રિક આધ્યાત્મિક સત્ય તરફ ઇશારો કરે છે.
સાચી વાત છે.
ખરેખર બ્રાઇડ્સ હેડ રિવિઝિટેડ માત્ર એક વાર્તા નથી રહી જતી, એ એક અનુભવ બની જાય છે જે આપણને માનવ સંબંધોની જટિલતા અને શ્રદ્ધાના રહસ્યમય માર્ગો પર વિચારવા પ્રેરે છે.
અને કદાચ એ પણ શીખવે છે કે જીવનની સૌથી મહત્વની સફર ઘણીવાર તૂટેલા અણધાર્યા રસ્તા ઉપર જ થાય છે, અને સાચું સૌંદર્ય ક્યારેક ખંડેરોમાં પણ મળી આવે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.